દિવસ આપણે આ પર્વને ઉત્સાહભેર મનાવવાના છે. આજે અહીંયા જે પર્વ કહ્યો એ ધાર્મિક પર્વ છે. ધાર્મિક પર્વનો અર્થ એ છે કે એનો સંબંધ ધર્મ અને જીવના ધાર્મિક જીવન સાથે છે. સમજો, થોડુંક પ્રાસંગિક ચર્ચા કરીને આપણે મૂળ વિષય પર આવી જશું. ફરીથી કહું છું કે આ જે પર્વ છે ધાર્મિક પર્વ છે, અને ધાર્મિક પર્વનો સંબંધ ધર્મ અને જીવના ધાર્મિક જીવન સાથે છે. એટલે એને મનાવવાનું પણ જે છે ધાર્મિક રીતે મનાવવાનું હોય છે. ધાર્મિક રીતે મનાવો એટલે શું? જેમ કે જે લૌકિક પર્વ છે એ આપણે રાગ દ્વેષની પૂર્તિ કરીને મનાવીએ, અને ધાર્મિક પર્વ છે રાગ દ્વેષનો અભાવ કરીને મનાવીએ અથવા અભાવ માટે મનાવીએ. આ વાતની સાવધાની રાખવી જરૂરી છે. કેમ કે પર્વને આપણે મનાવી રહ્યા છીએ, બધા જે અનુષ્ઠાન આપણે જે વિધાનાદિ કરી રહ્યા છીએ તેમાં આ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે આખા દિવસ દરમિયાન રાગ દ્વેષની પૂર્તિ ન થાય અને રાગદ્વેષના અભાવનું વિશેષ ખ્યાલ રહે એની મુખ્યતા અહીંયા આપણા પર્વમાં હોય છે. એટલે આને જૈન પર્વ કહ્યા છે, આપણા પર્વો કહ્યા છે. હવે આમાં મૂળ વાત એ છે કે એનામાં જે પણ આપણે કંઈ આ ધર્મના નામે ધાર્મિક વૃત્તિ પ્રવૃત્તિ જે પણ કરીશું આપણે, એના માધ્યમથી એક વાત દરેક વ્યક્તિએ રોજ આ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. એવું નથી કે આપણે આજે પૂજન કરીએ છીએ, પૂજન તો રોજ કરીએ છીએ. આજે વિશેષ વિધાન આદિ દ્વારા આપણે પૂજન કરીએ છીએ. બાકી જે પણ ધાર્મિક કાર્યો છે તો આ દિવસોમાં પણ કરીએ છીએ. આજે આપણે વિશેષ રીતે કરીએ છીએ અથવા એ વિશેષ એની માત્રા વધારીએ છીએ, તો એના માધ્યમથી જે આપણો ખોટો અભિપ્રાય જે છે અથવા જે ખોટી સોચ છે એમાં કરેક્શન થવું. મૂળ વાત જે પણ ધાર્મિક કાર્યો છે એના માધ્યમથી અનાદિની આપણી જે ખોટી સોચ છે એમાં કરેક્શન કરવાનું છે, અને એના માધ્યમથી જે અનાદિનો જે આપણો ખોટો અભિપ્રાય છે એ અભિપ્રાય પલટવાનો છે. આપણું જે આ મેઇન ધ્યેય છે, આ કાર્યો કરવા પાછળનો જે ઉદ્દેશ છે એ ના ભૂલાઈ જાય. આજે ઘણું પ્રવચનમાં તો શું બાકી રાખ્યું છે, ઘણું બધું આવી ગયું છે. એમ લાગ્યું કે એમાંથી જ કંઈક આપણે થોડા પ્રમેય લીધા હોત ખુલાસા કરી શક્યો, આવી જશે એમાં. પણ સમયસરને યાદ કર્યો જ છે, પ્રતિક્રમણની વાત કરી છે, અદભુત વાત કરી છે. કુલ મળીને આપણે જે પણ ધાર્મિક અનુષ્ઠાન, જે પણ ધાર્મિક કાર્યક્રમોમાં આપણે પ્રવેશ કર્યો છે, ધાર્મિક કાર્યક્રમ મનાવવાના છે, ધાર્મિક કાર્યો કરી રહ્યા છીએ, એમાં આ વાત ખાસ નોટ કરવા જેવી છે કે એના માધ્યમથી, એમાં જે ભગવાને તત્વોનું નિરૂપણ કર્યું છે એના માધ્યમથી આપણી જે ખોટી સોચ છે એમાં કરેક્શન કરવાનું છે. અને એ કરેક્શન કરીને જે આપણો અનાદિનું ખોટો અભિપ્રાય છે એ અભિપ્રાય સુધારવાનો છે, અભિપ્રાય પલટાવવાનો છે. એ મુખ્ય વાત છે. ત્રીજો પોઈન્ટ, એક બે વાત કરી, ત્રીજો પોઈન્ટ થોડોક પ્રાસંગિક ચર્ચા અનિવાર્ય છે. ત્રીજો પોઈન્ટ એ છે કે આ જે પર્વ મનાવીએ છીએ તો આ પર્વ દેવતાઓની મુખ્યતાથી છે. દેવગતિના જે દેવો છે દેવતાઓની મુખ્યતાથી છે. મારે એ નથી બતાવવું કે આ દેવતાઓનો પર્વ છે, મારે એ બતાવવું છે કે જે પંચેન્દ્રના વિષયોની જે વિશેષ જ્યાં ઉપલબ્ધિ છે, જે દેવગતિમાં એટલી વ્યસ્તતા હોય છે એમાં ભોગભોગમાં એ નાથી પણ નિવૃત્ત થઈ, અને દેવો પણ જ્યારે વર્ષમાં ત્રણ ત્રણ વાર આઠ આઠ દિવસ નંદીશ્વર દીપ જ્યારે આવતા હોય તો આપણે આપણા જીવનમાં જે એમના જેટલી તો ઉપલબ્ધિ નથી પંચેન્દ્રના વિષયોની, પંચમકાલના પુણ્યની તો શું વાત કરે, એને એનો કોઈ વિસ્તાર કરવા જેવો નથી. પણ એ જે આપણને જે આપણા જીવનમાં જે પણ કોઈ બહારની વ્યવસ્થા છે, પુણ્યના ઉદયમાં જે પણ ઉપલબ્ધિ છે, એનાથી વિશેષ નિવૃત્તિ લઈ અને ધાર્મિક કાર્યો ડેલી કરવા જેવા છે પણ પર્વોના બહાને વિશેષ કરવા યોગ્ય છે. અને મૂળ મૂળ અધ્યાત્મ જે શૈલી છે ને, અધ્યાત્મની ઓરથી તમને વાત કરીશ. બાકી જે મેં બાકી બધી એની જે વિશેષ ચર્ચાઓ અથવા વિશેષ વર્ણન જે છે એ પવૈયાજીનું તમે ઓલરેડી વિધાન કરી રહ્યા છો, એમાં વિશેષ ખુલાસા તો ત્યાં છે જ. અને જે દેવગતિથી જે દેવો આવે છે એને બાવન જિનાલય, અકત્રીમ બાવન જિલ્લા જિનાલય, એક એક જિનાલયમાં 108 પ્રતિમાઓ, વિશેષ વિશેષ જે પણ અકત્રીમ છે તેનું વિશેષ વિશેષ એમની પૂજા પાઠ, એમના સ્વરૂપની તત્વ ચર્ચા વિચાર એવા કાર્યક્રમોમાં, એવા કાર્યોમાં પૂરો દિવસ વ્યતીત કરે છે. શું કામ કરે છે તો કે એના માધ્યમથી વેદજ્ઞાન કરવું, અથવા વેદજ્ઞાન હોય તો વેદજ્ઞાનનું પોષણ કરવા અર્થે, વેદજ્ઞાનની દ્રઢતા કરવા અર્થે, વિતરાગતાનો પ્રેમ વધારવા અર્થે. મુખ્ય વાત એ છે, વિતરાગી પ્રભુમાં કોના દર્શન કરવાના છે. અને આ બધા દર્શન કરીને આવે ને આપણે બધા કઈ 15 મિનિટ 20 મિનિટ 1 કલાક એને જે ભગવાનની સામે હાજરી પુરાય કે ન પુરાવી, તેમાં આપણે ભગવાનના દર્શન કર્યા કે નહીં કર્યા. તો વિતરાગી પ્રભુના દર્શન કર્યા માત્ર કે વિતરાગી પ્રભુમાં વિતરાગતાના દર્શન કર્યા કે નહીં, બહુ મોટો અર્થ છે. એક તો વિતરાગી પ્રભુના દર્શન કરવા અને વિતરાગી પ્રભુના માધ્યમથી વિતરાગતાના દર્શન કરવા. વિતરાગતાના દર્શન કરવા એમાં પોતાનું જોડાણ છે, અને વિતરાગી પ્રભુનું દર્શન કરવું એમાં ઔપચારિકતા છે. વિતરાગી પ્રભુમાં જયારે વિતરાગતાના દર્શન કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવવો જોઈએ કે રાગ રહિત થવું જોઈએ. એકમાત્ર રાગ રહિત થવું એ જ શાંતિનો ઉપાય છે, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. રાગાદી ભાવ હે પણે પરિભાષિત, હે પણે ભાષિત થવા જોઈએ, એ ત્યાં મુખ્ય વાત છે. એની યાદ તો આવી જોઈએ કમસે કમ. દર્શનવિધિ બહુ વિશેષ હોય છે, એની પણ ક્યારેક વિશેષ ચર્ચા આપણે કરીશું. તો આ દેવગતિની સાથે જે આનો સંબંધ છે દેવોની સાથે, એ સામાન્ય કીર્તન છે. ભલે આપણે ત્યાં જઈ શકતા નથી નંદીશ્વર દીપમાં, ભલે આપણે ઢાય દીપની બહાર આપણું મનુષ્યનું બહાર જવું સંભવ નથી, પણ આપણે અહીંયા પણ નંદીશ્વર દીપની સ્થાપના દ્વારા એ જે કાર્યો ત્યાં દેવો કરે છે એ કાર્યો આપણે અહીંયા કરી શકીએ છીએ. એટલે એમાં કોઈ પણ જાતનો કોઈ આપણને ફરક પડતો નથી. એવું નથી કે આપણે નંદીશ્વર દીપમાં ન પહોંચ્યા તો આપણું કામ નહીં થાય. સ્થાપના દીક્ષક દ્વારા અહીંયા આપણે એની જે પણ લાભ લેવો હોય લઈ શકીએ છીએ. અને ધર્મ તો સ્થાપના નિક્ષેપમાં છે નહીં, ધર્મ તો ભાવ નિક્ષેપમાં છે. એટલે ભાવ નિક્ષેપની ઓરથી, અને ભાવ નિક્ષેપ જ મુખ્ય છે ધર્મ તો, અને એ પણ એક વિચારણીય બિંદુ છે. આ બધા તમને આજે જે વસ્તુ કહી હશે એ 8 દિવસમાં ઓર એના ખુલાસા વિશે જ થશે. હવે મૂળ આપણે અહીંયા જે સમયસાર બિરાજમાન છે, અને આ પ્રસંગે આજે આપણે જે પર્વના પ્રસંગે સ્વાધ્યાયનું જે આયોજન વિશેષ રીતે કરેલું છે મોટે શ્રીના પ્રવચન પછી રોજ ડેલી કોઈ વક્તા નું હોય છે? અહીંયા ડેલી નથી હોય, હા તો અહીંયા તો બધું બરાબર ચાલી જ રહ્યું છે. તો આજે કઈ પણ જે વિશેષ આપણે જે આયોજન કર્યું છે, વિશ્વાધ્યાયનું આયોજન કર્યું છે, એમાં આપણે સમયસાર ઉપર વાંચન કરીશું. સમયસાર ગ્રંથ અહીંયા બિરાજમાન છે. મેં અહીંયા સમયસાર સિદ્ધિ ભાગ 2 એ બુક અહીંયા લઈ આવ્યું છું, કેમ કે એના માધ્યમથી થોડી ઘણી ગુરુદેવજીના પ્રવચનોથી પણ કેટલાક અંશો આપણે એમાં વિચાર કરીશું. મૂળ આપણે અહીંયા જે 19 થી લઈને 38 ગાથા પૂર્વરંગ અધિકાર, પૂર્વરંગ અધિકારનો જે બીજો વિભાગ છે એના ઉપર આપણે ચર્ચા કરવી છે. આચાર્ય કુનકુંદ દેવે પહેલી જ ગાથામાં સિદ્ધોને વંદન કરીને આ સમય પ્રાભૂત કહેવાની પ્રતિજ્ઞા કરી. સમજો, થોડીક ચર્ચા આપણે કરી લઈએ. હવે સિદ્ધોને નમસ્કાર કરવા પાછળનો જે એમનો ભાવ હતો, એ ભાવ અભ્રચંદ્ર દેવી ટીકામાં કહ્યો કે સ્વયંમાં સિદ્ધોની સ્થાપના કરીને અને બીજા આત્માઓમાં પણ જે સાંભળવા આવ્યા છે, એટલા જ નહીં બધા આત્માઓમાં સાંભળવા આવ્યા છે એ શ્રોતાઓમાં તો કરી જ કરી, પણ દરેક આત્મામાં સિદ્ધ આપવા, સિદ્ધ અવસ્થા, સિદ્ધ સ્વરૂપની સ્થાપના કરી અને આ સમય પ્રાભૂત કહેવાની એમને પ્રતિજ્ઞા કરી. એમાં ઘણા બધા દ્રષ્ટિકોણ છે. આપણે અહીંયાના પ્રયોજનભૂત દ્રષ્ટિકોણ પર વિશેષ ચર્ચા કરીશ કે સ્વયંમાં તો સિદ્ધ સ્વરૂપની સ્થાપના કરી, પણ બીજા આત્માઓમાં પણ સિદ્ધ સ્વરૂપની સ્થાપના કરી, એની પાછળ એ લોજિક છે કે મારું મૂળ પ્રયોજન તો અશરીરી થવાનું છે અને દરેક જીવનું દેહથી ભિન્ન ભગવાન આત્માની અનુભૂતિ કરી શરીર મળવાના પ્રસંગોને સમાપ્ત કરવાનું પ્રયોજન છે. એક શબ્દમાં કહીએ તો જન્મમરણ રહિત થવાનું પ્રયોજન છે. અશરીરી થવું એટલે જ ને, શરીર મળવાનું, સમાપ્ત થઈ જવું, જન્મમરણથી રહિત થઈ જવું. તો એટલા માટે જે પણ કોઈ જીવ અહીંયા બિરાજે છે, જે પણ કોઈ સમિસ્તાર સાંભળવા આવે છે, એને સૌથી પહેલા એ વાત પોતાનામાં સ્થાપન કરી લેવી જોઈએ કે મારે મારો દેહથી ભિન્ન જે હું છું એનો પરિચય કરવો છે. એનો પરિચય કરી અને એમાં મારે લીન થવું છે કે જેથી કરીને આ દેહ મળવાનો કાર્યક્રમ સમાપ્ત થઈ જાય. એ ભાવનાથી આ સમયસાર સાંભળવાની વાત અહીંયા એમને પ્રથમ ગાથામાં ઇશારો કરી દીધો છે. આચાર્ય અમરચંદ્ર દેવે ટીકાકાર જે આપણા છે મહાન આચાર્ય અમરચંદ્ર સ્વરૂપ ગુપ્ત વિશેષણથી આપણે એમને ઓળખીએ છીએ, તો એમને નમ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશ્યતે ચિત્સ ભાવાય ભાવાય સર્વ ભાવાંતર ભાવાંતર છે. એ કલશ દ્વારા એમને એ મંગલાચરણ કર્યું છે. તો એમાં શુદ્ધાત્માને નમસ્કાર કર્યો છે. જેટલા પણ સિદ્ધ ભગવાન થઈ ગયા થશે, પંચ પરમિષ્ટિ છે અત્યારે ને થશે, એ બધા પોતાના શુદ્ધાત્માને નમસ્કાર કરીને થયા છે. પ્રિય કે પ્રિય ભી પ્રિય હોતે હૈ ઉસકા હમ આજ અભિનંદન કરતે. અને ચૈત્ય વંદનામાં ભાઈજી સાહેબે લખ્યું છે પ્રિય કે પ્રિય ભી પ્રિય હોતે હૈ. એટલે આપણને પ્રિય કોણ છે? અરિહન ભગવાન. અચ્છા, એમને કોણ પ્રિય છે? તો કે ભગવાન આત્મા, શુદ્ધાત્મા. એટલે એમને જે પ્રિય છે અમને પણ પ્રિય છે. તો એ લોજિકથી એમને અહીંયા શુદ્ધાત્માને વંદન કર્યું. ભાવાય શુદ્ધ ચૈતન્ય સત્તાનો અહીંયા એમને વાસ્તવમાં સ્થાપના કરી. જે શુદ્ધ ચૈતન્ય સત્તા છે, સમયસા દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત જે શુદ્ધાત્મા છે, ભગવાન આત્મા છે, સમયસાર કહે છે. આ પરિભાષા કરી તો એ પરિભાષાને વિશેષ વિશેષણથી ભાવાય શબ્દમાં એ વિશેષણને સમાવી દીધું. એ વિશેષતાને ભાવાયનો શું અર્થ કર્યો? શુદ્ધ ચૈતન્ય સત્તા હે ને, શુદ્ધ ચૈતન્ય સત્તા, અથવા તો શુદ્ધ સત્તા લઈ લો. કે શુદ્ધ સત્તા એટલે શું? ત્રિકાલ સત્તા. ક્યારે પણ દેહની સાથે રહેવા છતાં પણ દેહ રૂપે ન થઈ એવી સત્તા. એવી સત્તા કે કોઈ જીવે ભલે એને પોતાની સત્તા ન માની તો પણ દરેક કાલખંડમાં વિદ્યમાન રહે પૂરી સંપત્તિની સાથે, એવી સત્તા. તો એવી સત્તા ભાવાએ કહી અને સુચેતન્ય સત્તા દ્વારા ઘણી બધી વાતો કહી, ઘણા બધા ઇશારા કર્યા. અને સત્તા જે છે એ વસ્તુ છે કેવી છે? ચિત્ત ભાવાય ચેતન સ્વરૂપ છે અને કેવી છે ચેતન ચૈતન્ય અને ચેતના તો કેવી છે સર્વ ભાવોને સર્વ પદાર્થોને જાણે એવી ચેતના છે તો ચેતન ચૈતન્ય અને ચેતના એમ કહીને પૂરા ચેતનની વાત કહી અને આગળ શું કહ્યું સ્વાનુભવથી પ્રાપ્ત કરાયેલી છે બરાબર અને એને નમસ્કાર કર્યા નમસ્કાર કર્યા એટલે શું એને પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા કરી નમસ્કાર કરવાનો અર્થ એ જ છે નમસ્કાર કરવાનો અર્થ છે કે એને હું પ્રાપ્ત કરીશ એની અનુભૂતિ કરીશ એની અનુભૂતિ કરવી એ જ વાસ્તવમાં આરાધના છે એ જ નિશ્ચય સ્તુતિ છે આજે તું કેટલી બધી વાતો કહી એને નિરપરાધ ભાવ ને સપરાધ ભાવ સ્વભાવને ભૂલીને જે એને હિંસા જૂળ ચોરી એને અપરાધની વાત અહીંયા લાવે જ નહીં આ ફિલ્ડમાં તો એ તો અપરાધ દુનિયા કહે છે સ્વભાવને ભૂલીને જે વાસ્તવમાં દયા દાન વ્રત ભક્તિ પૂજા પાઠ આદિ એ બધા પ્રકારના જે ભાવો કરે છે એમાં રહે સ્વભાવને ભૂલીને સાંભળે છે તો એ બધા ભાવો જે કરે છે એ સાપરાધી છે અને એમાં ઉપાધેય બુદ્ધિ નથી અને ચૈતન્ય સ્વરૂપમાં જે રમે છે રહે છે એ નિરપરાધ ભાવ છે ઘણી બધી ચર્ચાઓ એમાં આવી હતી તો એ રીતે ત્યાં વાત અહીંયા પણ કરી છે તો કુલ મળીને અહીંયા જે વાત જે આપણે આગળ લેવી છે શું વાત ચાલતી હતી એવું છે ક્ષયોપશમનું સ્વરૂપ જ એવું છે હે ને હું તો ક્ષયોપશમની એવી પરિભાષા કરું છું કે જે સમય પર કામ ન આવે એને ક્ષયોપશમ જ્ઞાન કહે છે એને વિચાર કરજો આ પરિભાષા હે હા ભાવા ક્ષયોપશમની પરિભાષા ખ્યાલ આવે ને ક્ષયોપશમ જ્ઞાનનું સ્વરૂપ જ એવું છે એને બરાબર ધ્યાન યાદ કરીને બરાબર સ્મરણ કરીને ચાવી બરાબર મૂકી હોય તિજોરીને પણ જયારે જરૂર હોય ત્યારે યાદ ના આવે એનું નામ ક્ષયોપશમ જ્ઞાન બરાબર છે તો એ કહે છે ભાવાય ચિત્સ ભાવાય અને ભાવાત્સર્ગ ભાવાંતર છે એ પૂરા ચૈતન્ય સત્તાનું સ્વરૂપ કહ્યું સ્વાનુભવથી આપણને પ્રાપ્ત થાય છે નિમહનો આપણે અર્થ કરી રહ્યા હતા તો એવા સમય સારને નમસ્કાર કર્યા નમસ્કાર કરવામાં બહુ મોટી વાત છે જો ભગવાનને નમસ્કાર કરવું અને ભગવાન આત્માને નમસ્કાર કરવું બે બે જગ્યાએ નમસ્કાર કરવાના હોય છે બાકી કોઈ જગ્યાએ નમસ્કાર કરવાની વિધિ નથી ભગવાનને નમસ્કાર કરવાનો અર્થ એ છે કે અમે તમારા ફોલોઅર્સ છીએ અથવા એમને કહેલા તત્વોને ફોલો કરવા એ જ એમનો નમસ્કાર છે અને ભગવાન આત્માનો નમસ્કાર એટલે શું કે એની અનુભૂતિ કરવી એ જ ભગવાન આત્માને નમસ્કાર છે આ બે વાત હવે આપણા જીવનમાં નમસ્કાર થયા કે ન થયા અથવા ભગવાનને પણ નમસ્કાર કર્યા છે કે નથી કર્યા એ પોતે પોતાનું ઓબ્ઝર્વેશન કરી લો ખ્યાલ ભગવાનને નમસ્કાર કરવા એટલે ખ્યાલ આવે જે બાહ્ય જે બધી જે ચેષ્ટાઓ છે એને બાહ્ય મનથી વચનથી કાયાથી જે ચેષ્ટાઓ છે એ તો એ ભગવાનના પ્રત્યે જે બહુમાન છે અથવા એમને કહેલા તત્વોની જે ઉપયોગીતા ભાષિત થઈ છે એની અભિવ્યક્તિ છે સમજો બની શકે કે આપણે એને જ ધર્મ માની લઈએ છીએ હેલ અથવા એ વ્યવહારથી જે એને ઉપચારથી નમસ્કાર કહ્યા છે એની પાછળનું આ રીઝન છે કે એ જે ભગવાન છે ભગવાનને કહેલા તત્વ એ તત્વ પર વિશ્વાસ હોવો એના પર ભરોસો હોવો એના પર એનો નિર્ણય કરવાની આપણી જીવનમાં નિર્ણય કરવાની પ્રવૃત્તિ ચાલુ હોવી આજે આવ્યું હતું ગુરુદેવજીના પ્રવચનમાં તત્વનો નિર્ણય કરતો નથી એના પર મને બહુ બધું ખ્યાલ આવે હમણાં મારા ત્યાં અધિકાર બી ચાલે છે બોરીવલી સિંહ કોહલી સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિમાં બહુ બહુ બધું આપ્યું છે તત્વ નિર્ણય પર આજે મને ઓર વિશેષ બલ મળ્યું કે આ બધું જ કરે છે બધું જ કરે એટલે સ્વાધ્યાય પણ ખૂબ કરે છે પૂજા પાઠ પણ કરે છે હેને વ્રતાદિ પણ કરે છે બધું કરે છે પણ શું નથી કરતું તત્વનો નિર્ણય કરતો તત્વનો વિચાર કરતો નથી તત્વનો નિર્ણય કરતો નથી અને તત્વનો નિર્ણય કરતો નથી એટલે પ્રતીતિ થતી નથી અને પ્રતીતિનું નામ ધર્મ છે આત્મ પ્રતીતિ તત્વની પ્રતીતિનું નામ ધર્મ છે તત્વનો વિચાર પણ એ રીતે કરવો જોઈએ કેવી રીતે કરવો જોઈએ કે જેથી તત્વનો નિર્ણય થાય હે ને હું શુદ્ધાત્મા છું દેહથી ભિન્ન છું તો આત્માનો વિચાર કેવી રીતે કરવો જોઈએ દેહથી ભિન્ન છું એ રીતે વિચાર કરવો જોઈએ અને એ સિદ્ધ થાય એનો એ પ્રૂવ થાય એ રીતે વિચાર કરવો જોઈએ અને એ વિચાર કરવો જોઈએ તો એ કોટીમાં આવી જાય કે એનો નિર્ણય થાય, અને એનો નિર્ણય થાય અને વારંવાર એની દ્રઢતા થાય એવું જીવન હંમેશા હોવું જોઈએ, અને એની દ્રઢતા થાય તો એ વાસ્તવમાં એ કન્વર્ટ થઈને પ્રતીતિ થાય છે, હે ને? એટલે માત્ર સ્વાધ્યાય નહીં, ત્યાં બહુ વજન આપ્યું. આજે ગુરુદેવજી પણ કહ્યું કે તત્વ નિર્ણય કરતું, નિર્ણય જ કરતો, નિર્ણય જ નથી. પછી એમાં કહ્યું કે હું વિકૃત છું, કે હું વિતરાગી છું, કે હું શુદ્ધ છું, કે હું અશુદ્ધ છું, હે ને, કે હું મનુષ્ય છું, કે ખરેખર જીવ છું, એનો નિર્ણય જ નથી. ખ્યાલ આવે? તો તત્વનો નિર્ણય કરવો એ બહુ જરૂરી છે. વચ્ચે વચ્ચે આપણે જે પણ આમાં સામેલ કરીશું અને એમાં શું બલ છે, એમાં શું કહેવા માંગે છે, કે ગમે એટલો અભ્યાસ કર પણ જો નિર્ણય ના કર તો કોઈ મતલબ જ નથી. આજે વર્તમાન જે પણ અવસ્થાઓ થઈ રહી છે એ અવસ્થાઓ શું છે? એ તો થોડા કાળની સ્થિતિ છે, અને હું તો અનાદિ અનંત છું. મને તો આ વાતની ખબર જ નહોતી, એટલે હું વર્તમાન પર્યાયમાં તન્મય થઈ અને આખો દિવસ સ્ટ્રેસમાં રહેતો હતો. હવે ખબર પડી. શું ખબર પડી? કે આજે બધી પર્યાયો છે, ના નથી છે, પણ એ શું છે? આ બધી મનુષ્ય આદિ, પુરુષ આદિ, સ્ત્રી આદિ, શેઠ આદિ, નોકર આદિ, મેનેજર આદિ, જે પણ બાહ્યની જે પોઝિશનો છે એ બધી પોઝિશનો છે, પણ એ શું છે? હું તો એને એવી રીતે કહું છું કે આપણને એનો રસ ના આવે. ખ્યાલ એ બધું શું છે? પૂર્વમાં કરેલા આત્મા તત્વની વિરાધનાનું ફળ. ખ્યાલ પુરુષાર્થનું ફળ નથી. અને બહારમાં જે આ મનુષ્ય ગતિ મળવી, બહારમાં જે આ બહારમાં ધન ધાન્ય આદિ મળવા, બહારમાં જો આ બધું જે પણ બહારમાં ઇજ્જત મળવી, યશ આદિ મળવું, એ બધું શું છે? એ બધું શું છે? ફરીથી યાદ કરજો, એ બધું છે, પણ એ શું છે? ભવ્યભાઈ શું યાદ કરવું? જયારે એના તરફ ધ્યાન જાય તો એને એ ખાતામાં લેવા કે પૂર્વમાં કરેલી આત્માની વિરાધનાનું ફળ હે ને. પહેલા તો એ કોઈ આરાધનાનું ફળ નથી, અને બીજું પુરુષાર્થનું ફળ નથી. એ ધ્યાન રાખો. આજે મળ્યું છે એ પુણ્યની ભીખ છે, અને એ કિંમત પર મળ્યું છે કે એ વખતે પણ મેં આત્માની આરાધના કરી હતી. ખ્યાલ આવ્યો? અરે શું ભોપયોગમાં ગયો એમાં પણ શું ધોપયોગનું નુકસાન છે કે નહીં? હે, તો એ નુકસાનનો ધંધો કર્યો તો એના ફળમાં મળ્યું ને. આચાર્ય કુનકુન દેવે જે શુદ્ધોપયોગના ધણી હતા, ત્રણ ચોકડી કસાયના ભાવની વ્યક્ત વિતરાગતા હતી, હર અંતર મુહૂર્તમાં પોતાના આત્માની મુલાકાત કરતા હતા. કરતા હતા કે નતા કરતા? હર અંતર મુહૂર્તમાં. પણ જયારે જયારે એવું એક અંતર મુહૂર્ત આવી ગયું કે જેમાં પાંચ પરમાગમની રચના કરવાનો વિકલ્પ આવ્યો, તો એના ફળમાં શું મળ્યું? સ્વર્ગ મળ્યું. શું નામ મળ્યું? કે મોક્ષ. હે ને? તો એ ખોટનો ધંધો કર્યો કે નફાનો ધંધો કર્યો? હા, કોઈ તો બોલશે જ નહીં આપણા માટે. અને ખરેખર તમને એવું લાગે છે કે આપણા માટે કર્યું? એ તો આપણે કરીએ ત્યારે આપણા માટે કર્યું કહેવાય. હેલો, એ તો એમ કહે છે પહેલા મલિન હોય પરણતી મેરી, હે ને, એને મટાડવા માટે હું તો આત્મખ્યાતિ ટીકા લખું છું. હેલો, પોતાના માટે જ કરતા હોય છે. કોઈ જ્ઞાની ધર્માત્મા બીજાના માટે કામ કરતા હોતા જ નથી. પોતાના માટે કરે છે, એમાં આપણે કામ કરી લઈએ તો ઉપચાર આવે છે. બરાબર, સામાન્ય કથન છે. કુલ મળીને ઉપાદાન ઉપર ભજન હોવું જોઈએ. તો એ રીતે અહીંયા આ બધી ચર્ચાઓ, ઘણી બધી ચર્ચાઓ છે. તો એ તત્વ વિચાર ઉપર પણ ધ્યાન આપવું જોઈએ, તત્વ નિર્ણય પર પણ ધ્યાન આપવું જોઈએ. હવે આપણે મૂળ જે વિષય આપણે આજે અષ્ટાનિકામાં જે 19મી ગાથા થી વાત કરવી છે, એમાં આપણે પહેલા મંગલાચરણનો પણ થોડો મહિમા કરી લીધો, હે ને? બંને આચાર્ય મંગલાચરણ કર્યા છે એનું મહિમા કરી લીધો. ભાવાર્થકારે તો ઓર વિશેષ વાત કરી છે આમાં, હે ને? શું વાત કરી છે? મેં એ કોટ પણ કર્યું છે કે આ ગ્રંથના અભિધેય, સંબંધ અને પ્રયોજન પ્રગટ જ છે. બહુ માલ છે આમાં. આ ગ્રંથના જે ગુરુદેવશ્રી અશરીરી થવાનો ગ્રંથ કહે છે એનું પ્રયોજન પણ આવી ગયું એમાં, હે ને? ભાવાર્થકારે લખ્યું છે પહેલી ગાથામાં, જે એના પછી જે ભાવાર્થ છે એમાં છેલ્લે લીટીમાં લખ્યું છે કે આ ગ્રંથના અભિધેય પછી સંબંધ અને પ્રયોજન પ્રગટ જ છે. પ્રગટ છે એટલે પ્રસિદ્ધ જ છે. શું પ્રસિદ્ધ છે? અભિધેય. આ ગ્રંથનું ધ્યેય શું છે? આ ગ્રંથનું ધ્યેય એકમાત્ર શુદ્ધાત્મા અને શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવવું, એકમાત્ર અભિધેય છે, એ ધ્યેય છે. આ ગ્રંથનું બીજો કોઈ ધ્યેય નથી, બરાબર છે? પછી સંબંધ શું છે? આ ગ્રંથના શબ્દો સાથે, એ શબ્દો વાચક છે અને શુદ્ધાત્મા વાચ્ય છે, એવો વાચક વાચ્ય સંબંધ છે, બીજો કોઈ સંબંધ નથી. અને પ્રયોજન શું છે? તો કે શુદ્ધાત્માની અનુભૂતિ કરવી એ જ એકમાત્ર પ્રયોજન છે. અનુભૂતિ વગરનું જીવન ક્યારેય પણ શાંતિમય ના હોય શકે, સુખમય ના હોય શકે. આત્માની અનુભૂતિ વગર કોઈ જીવ એમ કહે કે અમે મજામાં છીએ તો સમજી લેવું કે ભ્રમમાં છે. અને આ વાત, આ કેટલીક વાત નોટ કરી લેવી. કોઈ વખત આપણને એવો ભ્રમ હોય કે અમે મજામાં છીએ તો વિચાર કરવો કે આત્માનુભૂતિ છે કે નહીં, હે ને? તો આત્માનુભૂતિ નથી તો એ ક્યારે બી સુખી હોય જ નથી. ખ્યાલ આવો? ઘણી વાર ઉદ્દેશીને પ્રયોજનોમાં આવી રીતના બધા, હે ને, બહુ શોર્ટગન હોય છે આ બધા, હે ને? એ કહે કે દુનિયામાં સુખી કોણ અને દુઃખી કોણ? અગર આખી દુનિયામાં જે જીવો છે એને સુખી અને દુઃખીનો વિભાગ કરવો હોય તો એક જ કે સમ્યક દ્રષ્ટિએ સુખી અને મિથ્યા દ્રષ્ટિએ દુઃખી. એટલે આપણે સુખી થવું હોય તો સમ્યક દ્રષ્ટિ થવું જોઈએ, સીધો એપ્રોચ ત્યાં કરવો. બાકી કોઈ ગરીબ એ દુઃખી, અમીર એ સુખી, બુદ્ધ એ દુઃખી, પ્રવીણ એ સુખી, એવો કોઈ વિભાગ કર્યો જ નથી. મનુષ્ય સુખી, નારકી દુઃખી એવું પણ નથી કહ્યું. ચારેય ગતિઓમાં, ચારેય ગતિના જીવોમાં અને નારકીઓમાં પણ વિભાગ કરવો હોય સુખી દુઃખીનો, આપણને તો શું લાગે છે? નારકી દુઃખી, દેવ સુખી. મનુષ્ય થોડો દેવ સુખી, મનુષ્ય થોડો ઓછો સુખી, દેવ વધારે સુખી, અને નારકી દુઃખી અને તિર્યંચ એ પણ દુઃખી. તો કે એવી કોઈ વાત જ નથી. અને ભલે નરકમાં પણ અગર નારકીઓના પણ વિભાગ કરવા હોય સુખી દુઃખીમાં, તો આ જ એંગલ છે, આ જ ફોર્મ્યુલા છે કે જો સમ્યક દ્રષ્ટિ હોય, ભલે નારકી હોય, તો એ સુખી છે. તો એ રીતે આનો કન્સેપ્ટ છે. એટલા માટે અભિધેય સંબંધ અને જે પ્રયોજન છે એની પણ ચર્ચા કરી છે. હવે જે 19મી ગાથાથી જે લઈને આપણે આગળ જે ચર્ચા કરવી છે, એના પહેલા જે 18 ગાથાઓ ચાલી ગઈ એમાં 5મી ગાથાને આજે આપણે યાદ કરીશું 2 મિનિટ, પછી આપણે આગળ વિષય પ્રારંભ કરીશું. બરાબર છે? 5મી ગાથા શું કામ લીધી, હે ને? કે 5મી ગાથામાં આચાર્ય કુંદકુંદેવ પ્રતિજ્ઞા કરે છે. ખાલી પ્રતિજ્ઞા નથી કરતા, પ્રતિજ્ઞા કરે છે ને પ્રતિજ્ઞા કરાવે છે, હે ને? આપણે અહીંયા આજે જે પ્રારંભ કર્યો છે આ વિષય, હે ને, પહેલા આવીને એક બે વાર મેં એને ભૂમિકા બાંધી હતી, પણ વર્ષો થઈ ગયા. અને એ વખતે પ્રોમિસ બી કર્યું હતું કે જયારે જયારે આવીશ ત્યારે આ વિષય તો જે છેડી દીધો છે એને આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. આજે 8 દિવસનો આપણી પાસે અવસર છે, તો 8 દિવસમાં જેટલી તાકાતથી આપણી ચર્ચા થઈ શકશે એટલી તાકાતથી આપણે કરીશું. બરાબર છે? હવે મને બતાવો કે 5મી ગાથાને અહીંયા મેં શું કામ યાદ કરી, કેમ કે આચાર્ય કુંદકુંદેવે એક પ્રતિજ્ઞા કરી છે. શું પ્રતિજ્ઞા કરી છે? બોલો, ગાથા બોલો.
તો કરજો પ્રમાણ દો સકલ નાયદી,
દર્શાવ એક વિભક્ત આત્મા નિજ વિભક્ત. અગર હું દર્શાવું તો, બરાબર છે? એમને શું નક્કી કરે છે? અગર જો મને દર્શાવવાનો વિકલ્પ આવશે, અગર જો મને રાગ આવશે, બરાબર છે? રાગ આવશે, સમજાવવાનો રાગ આવશે, બતાવવાનો રાગ આવશે, તો એકમાત્ર હું એક જ વિભક્ત આત્માને બતાવીશ. બરાબર છે? તો એ એમને પ્રતિજ્ઞા કરી, એમને આપણી પ્રોમિસ આપ્યું, આપણને વચન આપ્યું કે હું દર્શાવીશ તો આ જ દર્શાવીશ, બીજી કોઈ વાત નહીં કરું. ક્યારે દર્શાવું તો, એટલે અગર જો હું સ્વરૂપમાં ચાલ્યો ગયો, હે ને, લીન થઈ ગયો, તો એ તો સત્ય મહાવ્રતને ધારી છે ને, એટલે કોઈ એ રીતે તો કહે નહીં કે હું તમને બતાવીશ જ. જે હોય કહે, સ્વરૂપમાં ચાલ્યા ગયા તો ક્યાંથી બતાવવાના, અથવા આયુ પૂરું થઈ ગયું, કાંઈ પણ સમજે. તો કે દર્શાવીશ તો આ જ દર્શાવીશ,
બીજું કઈ નહીં દર્શાવીશ, અને તમારે શું કરવાનું? પ્રતિજ્ઞા શું કહી કહી પ્રમાણ કરજો. શાનાથી? વિચાર કરીને પ્રમાણ કરજો, વાતો કરીને પ્રમાણ કરજો, એનું વ્યાખ્યાન કરીને પ્રમાણ કરજો, એમ કહ્યું. એની ચર્ચા કરીને પ્રમાણ કરજો, બહુ ગહેરાયથી પ્રમાણ. આપણે જે હું એટલા માટે બતાવું છું કે આપણે પણ પ્રમાણ કરીએ છીએ, પણ અહીંયાથી પ્રમાણ કરીએ છીએ, બરાબર છે ને? તો એનાથી પ્રમાણ કરવું એ બધું પૂર્વમાં હોય, પણ શાનાથી પ્રમાણ કરજે કે અનુભવ કરીને પ્રમાણ કરજે. ગુરુદેવજી એ પાંચમી ગાથાના પ્રવચનમાં હર પેરેગ્રાફમાં કમસે કમ 6-7 પેરેગ્રાફમાં આ વાતને યાદ કરી છે. કેવી રીતે ખ્યાલ છે? હું બતાવું તમને નિષ્ઠા શૈલી. અહીંયા કુંદકુમ દેવે એક શરત કરી છે વારંવાર, ખબર નહીં જાણે આપણને વારંવાર યાદ. અહીંયા એક શરત કરી છે, હું એક જ વિભક્ત આત્માને બતાવીશ, અને હું તને આ તારી જે દોલત છે એ તિજોરીની ચાવી બતાવીશ, એનું સ્વરૂપ બતાવીશ, હે ને? પરંતુ અમે કહીએ છીએ એટલે તું માની લેજે એમ નહીં. તમે કહી છે ને વાત સાચી છે એટલી શ્રદ્ધાથી કામ નહીં થાય. ખ્યાલ કે નહીં? એને પરીક્ષા કરીને છે ને આપણું જૈન શાસન. પરીક્ષા પરીક્ષા કરવાનું એટલે શું? પરીક્ષા કરવો એટલે એવી રીતે વિચાર કરવો, એવી રીતે વિચાર કરવો કહેલા તત્વોનો કે જે આપણા આપણા જ્ઞાનમાં આપણા શ્રદ્ધાનમાં સાચા ઉતરે, કે આમ જ છે એવી વાત સાચી ઠરે, બરાબર છે? અને જયારે એવો નિર્ણય થાય અને એવો નિર્ણય કરી અને પછી શું કરવું? તો કે જયારે જયારે ઘટિત ઘટનાઓ આવે જીવનમાં, તો આ જે તત્વો કહ્યા છે એ તત્વોનું જ પોષણ થાય, એ જ સાચા આપણને ઠરતા લાગે, હે ને? ત્યારે પણ આત્મા કોઈ ચીજની કરતા હશે એવું ન ભાષે, કાં તો કોઈ અન્ય વસ્તુ મારી કરતા હશે એવું ન ભાષે, એવી જ સિદ્ધિ થાય કે એના ઉપાદાનથી જ કાર્ય થાય છે, એને એવી જ સિદ્ધિ થાય. ભલે આપણને સંસ્કારમાં એવો ભાવ આવે કે હું આનું કરી દઉં, ત્યાં મારું કરી દે, સંસ્કાર છે ને, અનાથી સંસ્કાર છે, એવી આદત તો પાડેલી છે, એટલે ગમે એટલું સાંભળીએ અને એનું પોષણ કરતા હોય તો એવી આદત આવી જાય. અરે આવી દ્રષ્ટિ થઈ જાય કરતા નહીં, તો બી હજુ થોડાક કાલ એવો સંસ્કાર રહે કે આને સમજાવું, સમજાઈ શકતો નથી એવી દ્રષ્ટિ થઈ જાય પછી બી સમજાવવાનો ભાવ આવે છે. તેવા સમજાવવાનો ભાવ આવે છે તો સમજાવવાના ભાવ મેં શું નક્કી કરતા હશે? મેં સારું સમજાવ્યું એમ, સમજાવવું જોઈએ એમ, અને સમજાવવાનો રાગ આવ્યો છે, પણ એ રાગ જ્ઞેય છે ને હું ક્યાંય છું. કોઈ કોઈને સમજાવી શકતું નથી, એ જે નિર્ણય કર્યો છે, પ્રતીતિ થઈ છે, નિર્ણયની ભૂમિકા વાળો નિર્ણયનું પોષણ કરે, નિર્ણયની પ્રતીતિ જેને થઈ છે એ પ્રતીતિના બલથી, એ બલથી પોતાનો વિકાસ કરે, સ્થિરતાનો વિકાસ કરે, આ જ કાર્ય કરવાનું છે. ખ્યાલ આવ્યો કે મુખ્ય વાત આટલી છે. તો કુલ મળીને એમને આ આખી જે શૈલી છે, જે તત્વની સાંભળવાની શૈલી છે, આ પ્રમાણે કહ્યું. તો પ્રતિજ્ઞા કરી અને પ્રતિજ્ઞા કરાવડાવી, બરાબર? પાંચમી ગાથા. હવે આપણે 19મી ગાથા આપણે પ્રારંભ કરવી છે. ઓગણીસમી ગાથાથી લઈને 31મી ગાથા મુખ્ય છે. બની શકે કે આ સ્થાનિકામાં મારું જે ટાર્ગેટ છે એ 31મી ગાથાનું છે, વિકલ્પ છે, બરાબર છે? અને સાથે એ બી કહી દઉં કે વિકલ્પની કોઈ અર્ધભૂત ક્રિયા હોતી નથી. ના ખ્યાલ આવે એનો શું અર્થ? એનો અર્થ કે જે પણ કોઈ વિકલ્પ આવે કોઈ બી પદાર્થનો, કોઈ બી કાર્યનો, અન્ય પદાર્થના કાર્યનો, તો એ વિકલ્પના અનુસાર પરમાં કાર્ય ન થવાનો નિયમ છે. તમે સમજો? હું એમ નથી કહેતો એટલે એ ગાથા નહીં આવે. હું એ કહેવા માંગુ છું કે એ રીતે એના કારણે એ કાર્ય થાય ન થાય એવો નિયમ છે, અને કદાચિત થાય એ કાર્ય તો વિકલ્પના કારણે થયું એમ નથી. તમે ખ્યાલ રાખું જોશી, કદાચિત એ કાર્યના સ્વકાલમાં થાય, 31મી ગાથાના સ્વકાલમાં આવી જાય, એ શબ્દો એ રીતે પડમી જાય, તો મને વિકલ્પ કહેવાનો, તમને વિકલ્પ સાંભળવાનો આવ્યો હતો એના કારણે એ કાર્ય થયું એમ નથી. સન્માન આ રીતે વિકલ્પની ધુલાઈ કરી, બરાબર? વિકલ્પ નામની કોઈ વસ્તુ ધ્રુવમાં તો છે જ નહીં, વસ્તુમાં તો વિકલ્પ છે જ નહીં, અને જે વિકલ્પ આવે છે એ તો માત્ર જ્ઞેય માત્ર છે ને, હેરૂપ જ્ઞેય છે. એટલે એક શ્રોતાએ કહ્યું કે અમને તો મારી ભાષામાં તો વિકલ્પ આવતા જ નથી, કે વિકલ્પ જેવી ભાષામાં વિકલ્પ ભાષામાં આવતું જ નથી. એમનો એનો અર્થ ખ્યાલ આવે તમને? હે, શું
કહ્યું?
હા, આજની જ વાત કરું છું. આજના ત્રિલોચન મેં એક શ્રોતા એમ કહ્યું ને સામે, મારે એનું ભાવ ભાષણ કરાવવું છે. જયારે વિકલ્પને ધુલાઈ કરી, વિકલ્પને બરાબર હે તરીકે ગુરુદેવશ્રીએ કહ્યું, ત્યારે એક ભાઈએ એમ કહ્યું, શ્રોતાએ એમ કહ્યું કે અમારી ભાષામાં તો આ વિકલ્પ છે આવતું જ નથી. એનો એ શ્રોતાનો શું ભાવ કહેવાનો ભાવ શું હતો કોઈ બતાવશે? બોલો બોલો પંકજ. ના ના, એમ નહીં, અમને તો આ વિકલ્પ છે ને એ સ્વભાવ લાગે છે. તમે અમને જે અમને જે ભાવો આવે છે, શુભાશુભ ભાવો કે સ્વભાવ, એનું નામ તમે વિકલ્પ આપ્યું, અને એ વિકલ્પનો ધ્રુવમાં અભાવ કહ્યો હે ને. અને એ વાસ્તવમાં જ્ઞાની એને એ વિકલ્પથી વેદજ્ઞાન કરે છે. વિકલ્પની વિષય વસ્તુ સુધી બી નથી પહોંચતા, સાંભળજો. એ વિકલ્પ છે, વિકલ્પ નથી આપતા એમ નહીં, એ વિકલ્પ છે અને હું નિર્વિકલ્પ છું. ખ્યાલ આવ્યો? એ અનુભવ કરે છે, સાંભળજો. જ્ઞાની તો એટલે જ્ઞાની તો વિકલ્પને બહાર જોવે છે, પોતાના સ્વરૂપમાં જોતા જ નથી, એ અનુભૂતિનો વિષય જ નથી. તરત જ એક ભાઈ બોલી ગયા કે તમે એ જે વિકલ્પને આ રીતે બહાર કાઢો છો, અમને તો આ વિકલ્પ છે એ ભાષામાં નથી આવતું. એનો અર્થ કે અમને આ વિકલ્પ છે એવું ભાષિત જ નથી થતું. તો શું ભાષિત થાય છે? સ્વભાવ છે એનું ભાષિત. જોઈએ જોઈએ, બહુ જબરજસ્ત વાત હતી. પેલા ગુરુદેવની જે છે આપણે આ સ્વાધ્યાય કે જે પ્રવચનો, એમાં ઘણું બધું કહેવું હોય છે. દિવ્ય ધનીનો સાર છે ને, પૂરી વાત છે. એક કથનમાં ઘણું બધું આવી જાય છે, કેટલાય દ્રષ્ટિકોણ, કેટલાય એંગલો, ઘણી બધી વાતો. નિશ્ચયની વાતો કેવી જબરજસ્ત આમ કહી હતી, મારા માટે તો વિશ્વમાં મારો એક આત્મા જ પરમાર્થ છે, એ જ નિશ્ચય છે. બીજું કાંઈ મારા માટે કઈ છે જ નહીં. મને એમાં એ ભાવ બી છુપાયેલો લાગે છે, સાંભળજો. મારા માટે તો મારો એટલો આત્મા જ પરમાર્થ છે, અને મારા માટે તો મારો એટલો આત્મા જ વ્યવહાર છે. ખ્યાલ આવે એનો શું ભાવ છે? એનો અર્થ એ છે, વ્યવહાર છે એટલે કે મારા માટે અગર કોઈ વ્યવહારનો પ્રસંગ આવે હે ને, વ્યવહારનો પ્રસંગ એટલે કથન કરવાનો કે વિચારવાનો આવે, તો હું મારા આત્માને જ ભેદ કરીને સમજીશ. આત્માને જ ભેદ કરીને સમજવું એટલો જ મારો વ્યવહાર છે, અને એને અભેદ રીતે અનુભવ કરવો એટલો જ મારો પરમાર્થ છે, બાકી બધું મારા માટે કાંઈ નથી. તમને ખ્યાલ આવે છે શું કેવું થાય છે? 111મો કલશ જે લીધો છે ને, એ આપણો જે 19મી કાધારી જે વાસ્તવમાં ટેસ્ટ છે ને, જે સેકન્ડ પાર્ટ છે, એની સાથે મિલાન કરીશું. બહુ જબરજસ્ત છે. આ ખ્યાલમાં આખી દુનિયામાં આત્માઓ તો અનંત છે, નથી એમ નહીં. આત્માઓ અનંત છે, પરમાત્મા બી અનંત છે, પણ મારા માટે સારભૂત, સમયસાર છે ને, મારા માટે સારભૂત હે ને, મારા માટે પ્રયોજનકારી એકલો મારો આત્મા જ છે હે ને. એટલા માટે મારા માટે પરમાર્થ મારો આત્મા જ છે, બીજું કોઈ પરમાર્થ છે નહીં. તો મેં જોડે આવી જોડ્યું કે અરે, પરમાર્થ તો વ્યવહાર નથી, નિશ્ચયની સાથે વ્યવહાર નથી. એટલે પકડો ને કે મારો આત્મા જ નિશ્ચય છે, અને મારા માટે વ્યવહાર પણ મારો આત્મા જ છે. એટલે સાંભળ્યું, એમાં તો કેટલા એંગલ છે. એટલે કદાચ મારે કોઈ વ્યવહારનો પ્રસંગ આવે મારા જીવનમાં, તો હું મારા આત્માના જે આત્માની જે શક્તિઓ છે એને ભેદ કરીને એના સ્વરૂપને સ્પષ્ટ કરીશ. હલા કે નહીં, એ છે એનો અર્થ, સ્પષ્ટતા માટે, અને એવી સ્પષ્ટતા માટે. અને સ્પષ્ટ થઈ ગયા પછી વ્યવહારના વિગતનું શું કામ છે હે ને. એ જે બધી શક્તિઓ છે એ ક્યાં છે? તો કે એનાથી અભેદ હું બિરાજમાન છું, અને એની સિદ્ધિ હે ને, અમારા મલાડમાં શક્તિઓ ચાલે છે, અને એક એક શક્તિ પર અમે કેટલી જગ્યાએથી લઈએ છીએ. દરેક જગ્યાથી પહેલા તો વાંચી લઈએ છીએ, દરેક જગ્યાના પ્રવચનો મૂકીએ છીએ હે ને, 15મી વારના, 18મી વારના, જે બધા જ પ્રવચનો મૂકીએ છીએ. પછી આત્મપ્રસિદ્ધિ, આત્મવૈભવ હે ને, અને જે 19મી વખતના સમયસાર સિદ્ધિ, દરેક જગ્યાએથી વાંચીને પછી એમાંથી કેટલાક પેરેગ્રાફમાં કંઈક એમાં પેરેગ્રાફને નોટ કરીએ છીએ, અને એ પેરેગ્રાફ પર પાછી ચર્ચા કરીએ છીએ. શાના માટે કરીએ છીએ? એના માટે કરીએ છીએ કે અમારો વૈભવ છે, અમારો વૈભવનો મને જો પરિચય નથી, એ જો એનો પરિચય કરવા અર્થે ચર્ચા કરીએ. ચર્ચા કરવાનો અર્થ પોતાના વૈભવનો પરિચય કરવો. બીજું કોઈ કારણ નથી. વિશેષ ખુલાસા કરવો અને ખુલાસાનો મહિમા આવો એના માટે નથી. તો એ રીતે અને જયારે મહિમા આવે છે અને જયારે પોતાના સ્વરૂપથી જ ખ્યાલ આવે છે એને પોતાની શક્તિથી જ ખ્યાલ આવે છે કે હું જીવત્વ શક્તિથી જીવું છું, હે ને, વાસ્તવમાં હું કોઈ બીજી અન્ય વસ્તુથી જીવતો નથી. પોતાની શુદ્ધતા, પોતાની અનાદિ અનંતપણું, પોતાની સ્વાધીનતા, એ બધા જ આ જે ધર્મ છે આત્મા એની સિદ્ધિ કરે છે. તત્વ જે તે શું સિદ્ધિ કરે છે? આત્મા પોતાનાથી તન્મય છે, પરથી તન્મય નથી. જાણવાના કાલમાં પણ પરને જાણવાના કાલમાં પરથી તન્મય નથી એટલે આત્મા શુદ્ધ છે. આત્મા એક અનેક રૂપ છે, જોઈએ તો એક અખંડ સત્તા છે ગુણ પર્યાય દ્રવ્ય રૂપથી, અને જોઈએ તો એમાં ગુણ પર્યાય દ્રવ્ય એવી અનેકતા પણ છે, એ રીતે પરિપૂર્ણ પણ છે. ખ્યાલ આત્મા નિત્ય રીતે આત્મા છે, કાયમ રહીને પલટે છે, પલટવા છતાં કાયમ રહે છે, એટલે પલટવા માટે પણ સ્વાધીન છે. આ બધા ધર્મ છે ને, સત અસત પોતાના સ્વચતુષ્ટયથી સત છે, પર ચતુષ્ટયથી અસતૃત છે, એટલે શરીરના વિયોગ થાય તો પણ મરી જાય એવા સિદ્ધ થતી, મરણને પ્રાપ્ત સિદ્ધ થતી નથી, એટલે અનાદિ અનંત છે. આવી શક્તિઓ દ્વારા આત્માની જે અનાદિ અનંત આદિ જે એની વિશેષ વિશેષતાઓ છે એ વિશેષતાઓનો ખ્યાલ આવે તો બહારની જે સ્થિતિઓ છે જે માત્ર સ્થિતિઓ કેવી છે એને, એ તો બહુ અલ્પ છે, એ તો અનિત્ય છે, તો એ તો એની સ્થિતિ તો થોડા કાળની જ છે અને હું અનાદિ અનંત છું એમ ખ્યાલ આવતા સંપૂર્ણ આપણું જે પ્રોટેક્શન છે હંમેશા એમ ખ્યાલ આવતા જીવ નિરંતર સિક્યોર ફિલિંગ કરે છે. તો એ આખી જે કેવી રીતે વિષયને સમેટે છે, શું શૈલી છે પ્રયોગાત્મક, એ શૈલીનો મેં તમને પરિચય કરાવ્યો. તમે વિચાર જોજો, તમે આત્મપ્રસિદ્ધિ ગ્રંથ ખોલજો, એમાં આખો કન્સેપ્ટ આ રીતે બતાવેલા છે, એક એક વસ્તુ એ રીતે. હવે જે આપણે અહીંયા જે વાત એ હતી કે 19મી ગાથામાં જે વાત અહીંયા કરી છે, તો 19મી ગાથાનું વિષય શું છે? પેલા થોડી વિષય વસ્તુ પર વિચાર કરી લઈએ છીએ આજનું પહેલું પ્રવચનમાં, હે ને. તો એ વિષય વસ્તુ એ છે કે આ આત્મા જો વાંચું છું, વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી અપ્રતિબુદ્ધ છે તે કહો, તેના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે. બરાબર છે? આ જે પ્રશ્ન છે, મેં લાસ્ટ ટાઈમ બી કહ્યું હતું, આ પ્રશ્ન જે છે એ કાળવાચી નથી, એને પ્રશ્ન તો કાળવાચી લાગે છે પણ જવાબ ભાવવાચી છે. પ્રશ્ન શું કહ્યું? કેટલા વખત સુધી, હે ને, ક્યાં સુધી હું અપ્રતિબુદ્ધ રહીશ? અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની, હે ને, હું ક્યાં સુધી અજ્ઞાની રહીશ? બરાબર છે? તો મતલબ કે વખત શબ્દ નાખ્યો ને તેમ લાગે કે કેટલા વર્ષ રહીશ, અથવા ક્યારે મારું અજ્ઞાન મટશે, મને કોઈ તિથિ બતાવી દઉં ડિક્લેર કરવા માટે. હેલો, તો કે કાલવાચી અહીંયા કહે છે, પ્રશ્ન કાલવાચી છે પણ જવાબ ભાવવાચી છે, કેમ કે જવાબ જનરલમાં આપી દીધો એટલે આનો જવાબ ભાવની ઓળખી છે કે અજ્ઞાનતા ક્યાં રહેશે, ક્યાં સુધી રહેશે? તો કે અજ્ઞાનતામાં તું જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ જ્યાં સુધી કરીશ ત્યાં સુધી અજ્ઞાની રહીશ, બધું તારા ઉપર જ છે. અને અજ્ઞાનમાં જે તું પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ તું બંધ કરી દઈશ તો તું પ્રતિભૂત થઈ જઈશ, તું જ્ઞાની થઈ જઈશ. તો અજ્ઞાનમાં કઈ પ્રવૃત્તિ કરે છે એની ચર્ચા આ ગાથામાં આપી છે, અને ક્યાં સુધી એ પ્રતિબુદ્ધ રહેશે, તો ક્યાં સુધી, મતલબ કે ઘણી વાર આપણે મુમુક્ષુની ઓળથી કહીએ તો આપણે આપણા માટે અહીંયા એવો પ્રશ્ન મૂકી શકીએ છીએ કે સાહેબ અમે કેટલા વર્ષોથી સ્વાધ્યાય કરીએ છીએ, કેટલા વર્ષોથી પૂજા પાઠ કરીએ છીએ, શિબિરો કરીએ છીએ, આયોજન પણ કરીએ છીએ, એમાંથી અમે સ્વાધ્યાય પણ કરીએ છીએ, આયોજનમાં પ્રયોજનને પણ ભૂલતા નથી, બરાબર સાવધાન પણ રહીએ છીએ, તત્વ વિચાર પણ કરીએ, બધું કરીએ છીએ, હે ને, અમે જાણીએ પણ છીએ, અમે તત્વને જાણીએ પણ છીએ, બરાબર છે, અમને એનું જ્ઞાન પણ છે, નોલેજ પણ છે, તો પછી અમે અજ્ઞાની કેમ રહીએ છીએ? જ્ઞાન છે પણ ભેદજ્ઞાન નથી, બરાબર છે? કોઈ કહે ને અમને તો ભેદજ્ઞાન પણ છે, તમે પૂછો, દેહ અને આત્મા ભિન્ન છે, પૂછો, હે ને, ગુણભેદથી પણ ભિન્ન છે, કેવળ કે એની પર્યાયથી ભિન્ન છે, અમે તો બધું જ તમને એકદમ બધું ભેદજ્ઞાન પણ છે, અમને તો બધું છે. તો કે આ ભેદજ્ઞાન છે, આગમ આશ્રિત ભેદજ્ઞાન છે, ભેદજ્ઞાન છે પણ ભાવ આસન નથી. ઘણા બધા પ્રશ્નો મૂકું છું તમને, બધી એનું એટલે બધું બધી ભાવવાસન કીર્તિ કરવું એવો પ્રશ્ન તમારો આવવો જોઈએ. અને એ બધું ભાવવાસન કરવાનું આખું જે વિધિ છે આમાં આવી હશે, બધી જ ખબર છે, પણ આપણને ભાવવાસન નથી. અને ભાવવાસન નથી એને એટલે આપણે આપણું જે જાણકારી જે છે એ પ્રતિતિ સુધી નથી પહોંચતી. અને એટલા માટે આપણી જાણકારી જે છે, ઇન્ફોર્મેશન છે, એ આપણને આપણા સ્વભાવ સુધી, આત્મા સુધી નથી પહોંચાડતી. એ ઇન્ફોર્મેશન કોરી રહી જાય છે, ત્યાં એ ભૂલ પડી ગઈ. તો આપણે લેવું હોય તો આ રીતે લેવું. 19મી ગાથાનો જન્મ કેવી રીતે થયો એની આગળની સાથે કનેક્ટ કરવું હોય તો એ પણ આપણે થોડી વારમાં જોઈ લઈશું. પહેલા થોડીક વિષય વસ્તુ જોઈ લઈએ. ક્યાં સુધી લેવાનું છે? સવા દસ ને
દસ વીસ.
ઠીક છે, તો આપણને એનો પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. પછી આપણે વિષયની છનાવટ વિશેષ રીતે કરીશું. તો અહીંયા કહે છે કે જે અહીંયા કે અપ્રતિબુદ્ધ જે ક્યાં સુધી રહીશ, એટલે અજ્ઞાનમાં જે પણ પ્રવૃત્તિઓ કરે છે અને ખોટી પ્રવૃત્તિ કરે છે, એ પ્રવૃત્તિ તું જ્યાં સુધી કરતો રહીશ ત્યાં સુધી અજ્ઞાન રહેશે. એ પ્રવૃત્તિ તું છોડી દે એને વેદજ્ઞાનના બલથી, એને ભગવાનના જે કહેલા તત્વની ગાઈડલાઈનથી, બધું છે ને તારી પાસે. એ અજ્ઞાન મટાડવા માટે ગાઈડલાઈન પણ છે અને મટાડવા માટેની વિધિ પણ છે. એને ખાલી એ મટાડવા માટેની ઇન્ફોર્મેશન આપી દે એટલી જ નથી. મટાડવા માટે સિલેબસ કયા તત્વોને જાણવા એટલી જ વાત નથી કહી. તત્વો પણ કહ્યા, કયા તત્વોને જાણવા જોઈએ પ્રયોજનભૂત એ પણ કહ્યા, એ જાણવાની વિધિ પણ બતાવી, બધું જ બતાવ્યું છે. અને એનું મતલબ કે ગાઈડ હે કે ઉપાધિની રીતે જાણવા એ ગાઈડલાઈન બી આપી, અને હે કે ઉપાધિ કેવી રીતે કરવા એની વિધિ પણ બતાવી. છતાં તું ન કરે તો એમાં કોઈ શું કરે? એટલી બધી કરુણા કરી રહી છે. પણ ખબર નહીં આ જીવને એમ લાગે છે કે કોઈ એને કોઈના કોઈ વ્યક્તિના દયાનો વિષય બનવું એ સારી વાત છે ને? એક વિચાર કરવા જેવું છે. બરાબર, પેલા થોડીક આમ આપણી જે માનસિક સ્થિતિ બરાબર એ રીતે તૈયાર હોવી જોઈએ કે આપણે જે આપણે રોગનો ઉપચાર કરવો છે તો પેલા રોગનું જે પરીક્ષણ નિદાન એટલું પરફેક્ટ હોવું જોઈએ કે એનો ઉપચાર પણ બરાબર કરી શકાય. એટલે પેલા જેટલી પહેલા જે 19મી ગાથામાં જે કહ્યું 19, 20, 21 અને 22, આ જે ચાર ગાથાઓ છે ને, એ ચાર ગાથાઓમાં આત્મા અપ્રતિબુદ્ધ જે છે એની પાસે જે અજ્ઞાન છે એ અજ્ઞાનનું વર્ણન કર્યું છે. એ અજ્ઞાનને સ્વરૂપ સમજાવ્યું છે મૂળ સૂત્રોમાં. તો આચાર્ય અમરચંદ્ર દેવને બહુ કરુણા આવી ગઈ એને, તો 19મી ગાથાની ટીકામાં પ્રતિબુદ્ધ કેવી રીતે થવા એનો ઇશારો કર્યો છે. પણ પ્રતિબુદ્ધ થવાની પદ્ધતિ વિધિ તો આગળની ગાથાઓમાં, પણ મુખ્ય રૂપે મૂળ સૂત્રોમાં તો 19, 20, 21 અને 22 માં આ જીવ અજ્ઞાનમાં કેવી જાતિની પ્રવૃત્તિ કરે છે એને બની શકે કે આપણને એ અજ્ઞાનરૂપ પ્રવૃત્તિ અજ્ઞાનરૂપ ન લાગતી હોય. બની શકે કે આપણને જે ડિસક્વોલિટી જે કહી છે મુક્તિના માર્ગમાં એ આપણને રોજિંદા જીવનમાં ક્વોલિટી લાગતી છે કે નહીં? ભગવાન પ્રત્યેના ભક્તિનો ભાવ ક્વોલિટી છે કે ડિસક્વોલિટી? એટલે કે વ્યવહારમાં એક ક્વોલિટી છે ખ્યાલ, પણ મુક્તિના માર્ગમાં નિશ્ચય માર્ગમાં ડિસક્વોલિટી. સહઅપરાધ કહી દીધું એટલે આજે તો કોઈ ચિંતા નથી. પણ કથનમાં આવી ગયું છે સહઅપરાધ ભાવ છે. પણ એ કોના માટે છે? સ્વભાવને ભૂલીને. જો સ્વભાવની દ્રષ્ટિપૂર્વક કરે તો એનો વ્યવહાર છે, અને સ્વભાવને ભૂલીને કરે તો એ બધું મિથ્યાત્વ છે. અને સ્વભાવના પોષણ કરવાનો પણ એજન્ડા ના હોય તો કોઈનો કોઈ આભાસ છે. આ બધા કન્સેપ્ટ માન લો કે આપણે સ્વભાવની દ્રષ્ટિ નથી તો કોઈ કહે અહીંયાથી કોઈ શ્રોતા કે અમને તો સ્વભાવની દ્રષ્ટિ નથી તો અમે એમના વિધાન આદિને જે બધું કર્યું એને શું કહેવું? તો કે એના માધ્યમથી અગર જો તું વાસ્તવમાં સત્યનું પોષણ કરતો હોય, વિજ્ઞાનનું પોષણ કરવાનું પ્રોગ્રામ હોય અથવા એ કરતો હોય તો એને ઉપચારથી ચરણાનુયોગની શૈલીમાં એને બાહ્યમાં વ્યવહારથી ધર્મ કહેશું. ચરણાનુયોગની શૈલી હેલો. પણ જો એ પણ નથી, અગર એ પોષણ કરતો નથી અને એ બધું કરે છે તો એ બધું શું છે? તો કે પ્યોર મિથ્યાત્વ છે, મિથ્યા આચરણ છે. એ ભાવમાં હેતુ બને છે. શું હે ને? આપણે જે દુકાન મુકાનના પરિણામો કરીએ છીએ ભોગ આદિના, એટલા નહીં, અહીંયા જે ભાવના અભાવમાં હેતુ હતું એ બધું પરિણામ, ભાવના અભાવમાં જે હેતુ બનવાના કાર્યક્રમો હતા એ બધા ભાવમાં, ભાવ વધારવામાં હેતુ બને. એનાથી વધારે કલંક શું હોય શકે, એનાથી મોટો અપરાધ શું હોય શકે. આના માટે વિશેષ સાવધાન રહેવાનું એ પર્સનલ છે. શું કહ્યું? આ બધી પર્સનલ વાતો એ તમારું ઓબ્ઝર્વેશન કરવાનું છે. તમારા પરિણામો બહારમાં તો બધું એકસરખું દેખાશે, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય. તમે આ વિષયને પેટ ખોલીને સમજજો તો ક્યાંય આપણી જે બાહ્યની ક્રિયા સુધરી જશે. માત્ર ક્રિયા નહીં, પરિણામ સુધરી જશે. માત્ર પરિણામ નહીં, આપણા અભિપ્રાયને પણ હરાવી દેશે. ચાલો, અગર જો એ આપણે આ તત્વ નિર્ણયને એના પોષણમાં આ બધા કાર્યક્રમો નથી લેતા તો ગમે એટલી પૂજા પાઠ કરીએ, ગમે એટલી બહારમાં વિશુદ્ધિ કરીએ, ગમે એટલા જ્ઞાનના શાસ્ત્રો વાંચીએ કે ગમે એટલી દાન આદિ કરીએ, પણ એક તસુ બાર બી મિથ્યાત્વ નહીં હલે. અહીંયા હું તમને બાલની ખાલ કાઢીને આ 19મી ગાથા સમજાવી દઉં, હે ને? પણ એનાથી જરા પણ એક એક માત્ર બી તસુ માત્ર બી વાસ્તવમાં મિથ્યાત્વ નહીં હલે. પણ દેહ ને આત્મા ભિન્ન છે, હે ને? સુગાણીજીને જેમ ખ્યાલમાં આવ્યું ને, પેલું જે આત્મધર્મ ખ્યાલમાં આવ્યું, ફક્ત આત્મા આવ્યું તો શું કહ્યું? રાગ અને ધ્યાન ભિન્ન નથી. એમને વાતમાં શું એટલી બધી વાત જોરદાર લાગી? ખ્યાલ કે એટલી મહત્વની લાગી, એને એવી વિચારની કોટીમાં લઈ લીધું કે પોતાના પર્યાયમાં થતા રાગ આદિ એનું કોઈ પ્રયોજન ભાષિત નથી. ચાલો, હવે ગુરુદેવજીને મળવાનો ભાવ આવે એને એની પણ મુખ્યતા ના રહી, એટલે સુધી પહોંચી ગયા. કે કે પોતાનું કામ સધાતું હોય ને, એ ત્યાં સાક્ષાત થનકારો પણ ગૌણ થાય વિરાજમાન હોય તો શુદ્ધ ઉપયોગ કીર્તિ થશે, હે ને? સમોષણમાં જે અનેક મોરી રાજો શુદ્ધ ઉપયોગ કરતા હશે તો કીર્તિ કરતા હશે. નાના ભગવાન વિરાજમાન છે, સારું નહીં લાગે, પૂજા તો કરવી જ જોઈએ, તો શુદ્ધ ઉપયોગ ક્યાં થશે? એ તો કન્સેપ્ટ ખ્યાલમાં આવે. એ કોઈ એમનો નિરાદર નથી, એ તો એમનું સન્માન છે. કેમ કે એ તો એ જ કહી રહ્યા છે. ભગવાન શું કહી રહ્યા છે? સ્વરૂપમાં રહે, વિતરાગી રહે. મારી સામે બેઠો છે તારી શોભા નથી, અને હાથ જોડીને ઉભો છે તો બિલકુલ શોભા નથી. કેટલી બધી મેટર હોય તો એવી બધી આ શૈલીમાં અહીંયા વાત કરવામાં આવી છે. એટલે કુલ મળીને 19મી ગાથાથી લઈ 20, 21, 22 એ ચાર ગાથાઓમાં એકમાત્ર જે અજ્ઞાનની જે આપણામાં પ્રવૃત્તિ છે, જે આપણે ભાવકર્મ અને લોકકર્મમાં જે ઉપાદેય બુદ્ધિ છે, અભેદ બુદ્ધિ છે, એ અભેદ બુદ્ધિનું વિસ્તારથી એમને આપણને પરિચય કરાવે છે. એટલે નિદાન કરવામાં કોઈ કસર છોડી નથી. એને બહુ જરૂરી છે. આપણને નિદાન જો ના હોય બરાબર, હે ને, તો આપણને જે દોષ છે, ગુણ લાગે છે આજે બી, અને ગુણોની ખબર નથી. અને ગુણની વાત કરીએ તો કે એ તો જ્ઞાનીઓને જ હોય, એને કશી ખબર જ નથી. ગુણ દોષોનો વિભાગ જ નથી એની પાસે. એટલા માટે આ ભૂલ પડી ગઈ. એના પછી તરત જ 23, 24 અને 25 ગાથા. એ ગાથામાં આ અજ્ઞાનીને સમજાવે આચાર્ય દેવ. એમાં વેદ જ્ઞાનની સશક્ત પ્રેરણા આપે, જબરજસ્ત પ્રેરણા આપે. એમાં પ્રમાણ બી આપે છે અને લોજિક બી આપે છે. સર્વજ્ઞ ભગવાનનો વાસ્તવ પણ આપે છે, ખ્યાલ કે નહીં? અને લોજિક બી આપે છે કે તું દેહ અને આત્માને હમણાં જ ભિન્ન માં, સૌથી વધારે વજનવાળી વાત, દેહથી ભિન્ન ભગવાન આત્મા, ભગવાન આત્માથી ભિન્ન દેહ, એક જ વાત કરી છે. અસમાન જાતીય દ્રવ્ય પર્યાય જે છે એ પર્યાયમાં ભેદધ્યાન કરવાનું બહુ જ અહીંયા એમને વિશેષ ગંભીરતાથી લીધું છે. તો 23, 24, 25 ગાથામાં એ બરાબર લોજિકથી, ન્યાયથી એમને ભેદધ્યાન કરાવ્યું છે. હું ત્યાંથી થોડું સારભૂત જ આપણે ચર્ચા કરીશું. એમાંથી કોઈ ગાથાનું માન લો કે ભાવાર્થ વાંચી લેશું, તો કોઈ ગાથાનો અર્થ વાંચી લેશું, તો કોઈ ગાથાની ટીકાનો અંશ વાંચી લેશું, પણ એવી રીતે વાંચીશું કે આખી ગાથાનું ભાવ અંદરમાં આવી જાય. એ રીતે આપણે આગળ વધીશું, બરાબર છે? એ રીતે એમને કહ્યું. તે 26મી ગાથામાં પછી દલીલ મૂકી, શ્રોતાની તરફથી દલીલ, શિષ્ય તરફથી દલીલ મૂકી. કેમ કે ઘણા એવા જીવો હોય છે ને કે દેહ અને આત્માને ભિન્ન જે વાત એને ઉતરતી નથી, એટલે ત્યાં વ્યવહાર સ્તુતિનો આધાર આપીને 26મી ગાથામાં શિષ્ય કહે છે કે હે ભગવાન, દેહ અને આત્મા તમે એક છે એમ તમે નહીં કહો, તમે એમ નહીં માનો, તો દેહને લઈને તમારી જેટલી બી સ્તુતિ કરીએ છીએ બધી શું થઈ જશે? મિથ્યા થઈ જશે. એટલે હું તો દેહ અને આત્માને એક માનવાનો જ છું, એવી જાતિની હઠ કરે છે. તો 27મી ગાથામાં એનો તોળ આપે છે કે નય વિભાગ અનવિભ્યોસી, તને નય વિભાગ ની ખબર નથી એટલે તું આમ કહે. એટલે 27, 28, 29 અને 30 અને એનું આજે એને પૂરો પક્ષ મૂક્યો ને જે જે વ્યવહાર સ્તુતિ નો આધાર લઈને, તો એનો ઉત્તર પક્ષ અહીંયા મૂક્યો છે એમણે જબરજસ્ત. અને એ વાતની સિદ્ધિ કરે છે કે દેહના વર્ણનથી આત્માનું વર્ણન કરવાનો વ્યવહાર કરી શકાય છે. નવના માધ્યમથી કહ્યું કે હેલો સ્ટીલના ડબ્બાને સાકરનો ડબ્બો કહી શકાય છે, ત્યાં તો તને વાંધો નથી. જે ડબ્બાના સહયોગમાં સાકર રહેતી હોય એ ડબ્બાને સ્ટીલનો હોવા છતાં સાકરનો કહી શકાય છે, તો એમાં સ્ટીલના ડબ્બાને સાકરનું થવું પડે એવું કાંઈ થતું નથી. એવી રીતે અહીંયા દેહના વર્ણનથી હે ને અંદરના આત્માનો આપણને આત્મા આપણા જ્ઞાનનો વિષય બનતો નથી, હે ને એવા પરિણામ જે વિતરાક પરિણામ આપણા જ્ઞાનનો વિષય બનતો નથી, તો દેહની ચેષ્ટાઓ દ્વારા દેહની વાસ્તવમાં શાંત મુદ્રા દ્વારા અંદરની વિતરાકતાનો બોધ કરી શકાય છે. એટલે એ વર્ણનથી ભગવાનના વર્ણન પર વર્ણન કરી શકાય છે અથવા એમની આરાધના એમનો ઉપચાર કરી શકાય છે. બરાબર, વ્યવહાર સ્તુતિ તરીકે એમનો ઉપચાર કરી શકાય છે. એમાં દેહનો ઉપચાર, દેહના વર્ણનનો ઉપચાર કરીને ભગવાનનું સ્વરૂપ જાણી શકાય છે, એવી રીતનો ઉપચાર કરી શકાય છે. એમાં કોઈ સ્તુતિ મિથ્યા થઈ જશે કે દેહ ને આત્મા થવું પડશે એવું કાંઈ થવાનું નથી, એનો વિસ્તારથી ખુલાસો કરે છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા સુધી તો આ વાત આવી ગઈ બહુ પ્રશ્નોત્તરના માધ્યમથી. અનેક પ્રકારે આટલો આ વિષય તમારે આ વિષય આવવાનો છે હવે 8 દિવસમાં. એના પછી 31મી ગાથાનું જે બોન્ડિંગ છે કે તું જેની સ્તુતિ કરે છે, દેહનું વર્ણન કરી અને જેની સ્તુતિ કરે છે, ખ્યાલ આવ્યો, એ સ્વયં તો પોતાના આત્માની સ્તુતિ કરે છે. નિશ્ચય સ્તુતિમાં તો એ દેહથી ભિન્ન પોતાના આત્માની સ્તુતિ કરે છે. અને એમ કહી અને 3 ગાથાઓ નિશ્ચય સ્તુતિ માટે એમને લખી. ત્યાં નિશ્ચય સ્તુતિ બતાવવાનો પ્રસંગ નહોતો, પણ પેલા એ વ્યવહાર સ્તુતિનો આધાર લીધો. તો આચાર્ય નિશ્ચય સ્તુતિનો આધાર લઈને કહે છે કે દેહ ને આત્મા ભિન્ન માનવાનું કાર્ય તો જ્ઞાનીઓ કરે છે. અને એની એના અંદર પછી વિશેષ 3 પ્રકારની સ્તુતિ બતાવે છે ત્યાં. ને ઘે ગાયક શંકર દોષ, ભાવ્ય ભાવક શંકર દોષ, ભાવ્ય ભાવક ભાવ, આ 3 પ્રકારના દોષોનો અભાવ કરવો. સ્તુતિમાં 2 કામ થાય છે, દોષોનો અભાવ થાય છે અને ગુણો પ્રગટ થાય છે. તો એની સામે જીતેન્દ્રિય જીન, જીતમોહ જીન અને ક્ષીણમોહ જીન એવા પદને પ્રાપ્ત કરે છે. એ પ્રકારે પોતે જીનેશ્વર તરીકે વાસ્તવમાં પોતાના જીન પર્યાયની, ઇન્દ્રિયોને જીતવાની પર્યાયને પ્રગટ કરે છે. તો એ આખી વાત, આખી પ્રોસેસ એ ગાથાઓમાં ત્યાં એમને કહી છે. અને એ પ્રકારે 30 ગાથા સુધી તો આખો આવી થઈ છે. પછી 34, 35, 36, 37 એ બધી ગાથાઓ આને જ સપોર્ટ કરવા વાળી ગાથાઓ છે. એને ઘે ભાવ અને ત્યાં ભાવક ભાવ એને ઓર એની નિંદા કરી છે, એનાથી વિદ્ધાન કરાવ્યું છે. અને 38મી ગાથા આવતા આવતા આ અપ્રતિબુદ્ધ જીવ પ્રતિબુદ્ધ થઈ જાય છે અને જ્ઞાની થઈ જાય છે. અને 38મી ગાથામાં બધી બતાવે છે કે ચલો કોઈ જ્ઞાની થઈ ગયો તો એ જ્ઞાનીને આત્માનું સંચેતન કેવું હોય છે એ બતાવો. અમને તો એ બતાવો કે એને જે આત્માનું દર્શન થયું તો આત્માના દર્શનમાં કરે શું છે, એ સમ્યક દર્શનમાં એને થાય શું છે, આત્માનું સંચેતન કેવા પ્રકારનું હોય છે. કે સિદ્ધ ભગવાન આત્માનો અનુભવ કરે છે તો અનુભવમાં કરે શું છે, હે ને, એની ચર્ચા 38મી ગાથામાં આપી. અને પૂરો વિષય પૂર્વરંગ અધિકાર સમસ્ત સમયસારની ભૂમિકા રૂપ 38 ગાથાઓ લખવામાં આવી. ભૂમિકા આ ઉત્થાનિકા છે, સમયસારની આ ઉત્થાનિકા જ 38મી ગાથામાં. એ પ્રકારે 38મી ગાથામાં પૂરી વાત આવી જાય છે. સંક્ષિપ્ત રૂચિ જેને હોય એને તો 8 ગાથાઓ અને 6ઠી ગાથાથી કામ કરી લે, પણ આપણા જેવાને કોઈ વિસ્તાર રૂચિ હોય તો એને 418 કલમની જરૂર પડે. એને જે અલ્પબુદ્ધિ હોવાના કારણે વિસ્તાર કરીને સમજવું પડે, તો જ્ઞાનીઓએ કરુણા કરીને વિસ્તાર પણ કર્યો છે. હવે એની જે ચર્ચા આપણે 19મી ગાથાની વિશેષ ચર્ચા આપણે કાલથી પ્રારંભ કરીશું. સહજાનંદી સ્મૃત સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહજાનંદી સ્મૃત સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહજાનંદી સ્મૃત સ્વરૂપી અવિનાશી
આશ્રય સિદ્ધ દર્શન પ્રાપ્ત કૃષ્ણાજી મહારાજ સ્વામી ભગવાન નો જય હો. વિજય ક્ષેત્રમાં વિદ્યમાન સમસ્તમાં સ્વભાયમાન શ્રીમંદરાદિ અદિત્ય પરમ વિશ્વ જીનેન્દ્ર ભગવાન નો જય હો. અદ્ય જૈન મંદિરમાં જૈવન પણ બિરાજમાન અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાન નો જય હો. દિવસાદિના સાધભૂત નિત્ય બોધ પરમાગમ સમય સાધ્ય સમસ્ત દિનવાણી મહાત્મ નો જય હો. કલિકાશ્રમના હાલતા ચાલતા શિક્ષમ ભગવાન શ્રી કુંકુંડાચાર્ય દેવ આદિ આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતો નો જય હો. આમ ભક્તો પર નિરંતર કરનારા ધોત વર્ષાવનાર અનંત નંદ ઉપકારી શ્રી મહાન ગુરુ દેવ નો જય હો. સ્વાનુભવ વિભૂષિત પ્રસન્નતી ધન્યવતા પૂજ્ય ભગવતી મહાત્મ નો જય હો. મુનિ દશાના પરોક્ષની ભાવના જાગૃત કરાવનાર પરમ કૃપાલ દેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતો નો જય હો. શાશ્વત પર્વ અષ્ટાનિકા પર્વ નો જય હો. શ્રી પરમ ઇચ્છા સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. નિજ નિધિ નિજ મે સમસ્ત દિનવાણી મહાત્મ જય હો. આવતીકાલથી અહીંયા જેટલા દિવસ રોકાય અષ્ટાનિકા સુધી ત્યાં સુધી એમનો સ્વાધ્યાય આપણે એક કલાકનો રાખશું. પોણ કલાકના બદલે એક કલાકનો રાખશું. હવે 5 મિનિટના વિરામ બાદ અહીં સોમેલભાઈના ક્લાસ ચાલુ થશે. 45 મિનિટ સુધી